તારીખ 11/3/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 853 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 496
સંસાર કહેવાય છે, બાહ્ય સંયોગોમાં જીવને મમતો હોવાથી એ સંયોગોનું જીવને બંધન છે એમ કહેવાય છે. જેમ કે જીવ શરીરથી બંધાયો છે અને કુટુંબ પરિવાર આદિ કેટલા રાગના નિમિત્ત છે તેના જીવને બંધન છે એમ માનવામાં આવે છે. 852 સ્પષ્ટ કર્યું છે કે શરીરથી માંડીને જેટલા કોઈ બાહ્ય સામગ્રી રૂપ સંયોગો છે તેનું કારણ પૂર્વનું કર્મ છે. પૂર્વે અઘાતી કર્મનું જે બંધન થયું હતું તે કર્મના ઉદય અનુસાર બહારના સંયોગો કર્મના નિમિત્તે ઉત્પન્ન થાય છે. તે સંયોગો ખરેખર બંધનનું કારણ નથી, પ્રતિનિધિ છે. તે સંયોગો બંધનનું કારણ નથી પણ આત્મામાં મિથ્યાત્વાદીના ભાવો થાય છે તે બંધનનું કારણ છે. મિથ્યાત્વ આદિ એટલે રાગ દ્વેષ મોહ બધા લઈ લેવા, જે આત્માને શ્રદ્ધાનમાં વિપરીતતા છે એ અનંત સંસારના બંધનનું કારણ છે. એ સિવાય ચારિત્ર મોહની પ્રકૃતિમાં અનંતાનું બંધનનો કષાય છે એને અનંત સંસારનું કારણ છે. એ મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવોને બંધનનું કારણ ન માને અને માત્ર સંયોગોને બંધનનું કારણ માને તો પણ એની ભૂલ છે. અશાતા શરીરમાં થઈ માટે અશાતાના દુઃખને લઈને પરિણામમાં ઘણી મલિનતા થઈ, ખેદ થયો, દ્વેષ થયો તો એ અશાતા બંધનું કારણ છે એમ માને છે, એમ ખરેખર ન માનવું જોઈએ. પોતાનું શરીરમાં મમત્વ છે, દેહાત્મ બુદ્ધિ છે, એવો જે મિથ્યાત્વ ભાવ છે એ બંધનનું કારણ છે, આમ સમજવું જોઈએ. અને એમ નક્કી કરે જો મિથ્યાત્વ અને રાગદ્વેષ બંધનનું કારણ છે એમ નક્કી કરે તો તે મોહના નાશનો ઉપાય કરે. જેને નુકસાનનું કારણ માને તેના નાશનો ઉપાય કરે. શરીરમાં અશાતા અથવા બહારમાં પ્રતિકૂળતા થાય છે તો તેના નાશનો ઉપાય કરે છે. પણ મિથ્યાત્વાદી ભાવ એને નુકસાનનું કારણ છે એનો ખ્યાલ નથી એટલે એના નાશનો ઉપાય જીવ કરતો નથી, આમ થાય છે. એવું એક દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં કે કૂતરાને કોઈ લાકડી મારી છૂટો ઘા કર્યો, લાકડીનો દંડીકો હોય છૂટો ઘા કરે એટલે કૂતરાને લાકડી વાગી, લાકડી વાગી એટલે એને દુઃખ થયું કે આ લાકડીથી મને દુઃખ થયું. હવે એ લાકડીને બટકા ભરવા માંડે, લાકડી એને વાગી એટલે લાકડીને બટકા ભરે પણ મારનારને ન જુએ તો લાકડીને બટકા ફરવાથી તો કાંઈ વળવાનું નથી, ભલે એને લાકડી વાગી છે અને તેથી એને દુઃખ છીન છે, તો પણ એ લાકડીને બટકા ભરવાથી તો કાંઈ એનું વળવાનું નથી. મારનારને જો એ વળગવા જાય તો મારનારને ભાગવું પડે, દૂર થવું પડે, તો ફરીને એનો માસ ચાલ્યો જાય. એમ સંયોગોને જીવ જુએ છે કે આ સંયોગો મને સુખદાયક છે તો એને પકડે છે, આ સંયોગો મને દુઃખદાયક છે તો એને દૂર કરવા માંગે છે. અને બધો પરિશ્રમ પ્રયત્ન અને માથાકૂટ એ સંયોગો, ઇષ્ટ સંયોગોને રાખવા, અનિષ્ટ સંયોગોને ટાળવા, એના ઉપર એ આખો આખું જીવન વ્યતીત કરે છે જીવ. પણ પૂર્વકર્મને લઈને સંયોગો છે એને જોતો નથી, એ પૂર્વકર્મનું બંધન કેમ થાય એને જોતો નથી, એ પૂર્વકર્મ એનું કર્મનું બંધન કેમ ન થાય એને પણ જીવ જોતો નથી. આ રીતે જોવામાં ફેર પડે છે એટલે અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે કે તે સંયોગો બંધનનું કારણ નથી, પણ આત્મામાં મિથ્યાત્વ આદિના ભાવો થાય છે તે બંધનું કારણ છે એમ નક્કી કરે તો તે મોહના નાશનો ઉપાય કરે. માટે અહીં કહે છે કે અઘાતી કર્મના નિમિત્તે તો બારમાં સંયોગ ફક્ત મળે છે અને તે કાંઈ બંધનું કારણ નથી. હવે બંધનું કારણ રાગ દ્વેષ મોહ પોતાના છે એમ જાણ્યું ત્યારે એને બંધના કારણ ઉપર ઊંડા ઉતરવું રહ્યું કે રાગ દ્વેષ જે બુદ્ધિગોચર પરિણામો થાય છે તે સમજાય છે, ખ્યાલ આવે છે કે આ પરિણામ કરવા જેવા નથી. પણ એ રાગ દ્વેષ મોહની સાથે જે મિથ્યાત્વ ભાવ છે તે ખરેખર અનંત સંસારનું કારણ છે એને સમજી શકતો નથી. એટલે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરીને અનેક સંપ્રદાયોમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ મિટાવવાનો ઉપદેશ, એ પરિણામો મટાડવા માટેનો ઉપદેશ, એ પરિણામો ન થવા ન થાય તેને માટેની યુક્તિ પ્રયુક્તિ, એ અંગેના ન્યાય લોજિક, એ બધું જોવામાં આવે છે. પણ મિથ્યાત્વના નાશનો ઉપાય ક્યાંય જોવામાં આવતો નથી, એ પ્રકરણ નથી, કેમ કે એ ભાવ જીવને સમજાતો નથી, પકડાતો નથી. સમયસારના બંધ અધિકારમાં આખો બંધ અધિકાર બંધ તત્વ શું છે એ સમજાવવા માટે છે. જો એ બંધ તત્વને સમજે તો બંધના નાશનો ઉપાય કરે. તો ત્યાં જીવના રાગદ્વેષ મોહના પરિણામમાં જે ચીકણાપણું છે, ચિકાશ છે, તે બંધનું કારણ છે એ વાતને બહુ સ્પષ્ટ કરી છે. દ્રષ્ટાંત લીધો છે પેલા મલનો, કે મલને પુષ્ટિ કરે છે અખાડામાં ત્યારે એને રજ ચોંટે છે, રજ બંધાય છે. તો એનું કારણ શું? એનું કારણ તેને તેલ માલિશ કર્યું છે. એ બધા કારણનો નિષેધ કર્યો ત્યાં, કે મલ થયો છે ને કુસ્તી કરે છે માટે, અખાડામાં રેતી છે માટે, રેતીમાં કુસ્તી કરી માટે, કે કાંઈ નહીં. તેલ મર્દન છે એ બંધનું કારણ છે. એ દ્રષ્ટાંતે જીવને સંયોગો છે એ બંધનું કારણ છે, એ અખાડો છે એનો, કે જ્યાં એ માથાકૂટ કર્યા કરે છે, લડાઈ કર્યા કરે છે. વાતાવરણમાં જે કારમણ વર્ગણાઓ છે એ બધી રજકણો છે, એ રીતિ છે અખાડાની, એ બંધનું કારણ છે કે નહીં? તો તેલ મર્દનના દ્રષ્ટાંતની જગ્યાએ સિદ્ધાંત એ લીધો કે જેમ તેલ ચીકણું છે અને રીતિ ચોંટવામાં કારણ થાય છે, તેમ જીવના મિથ્યાત્વ સહિતના રાગાદિના ચિકાશરૂપ ભાવ છે, રાગાદિમાં પણ જે ચિકાશ છે તે બંધનું કારણ છે, લુખારાગ બંધનું કારણ નથી. જેમ કે સમ્યક દ્રષ્ટિને સાધકને રાગ દુખો છે તો એને અનંત સંસારના બંધનું કારણ નથી, અલ્પબંધનું કારણ તો કંઈ ગણવામાં આવતું નથી કે સામાન્ય રીતે ચોંટી છે ને એ ઉખડી જશે એમ ગણીને ત્યાં મિથ્યાત્મને બંધનું કારણ ગણવામાં આવ્યું છે. હવે મિથ્યાત્મને જીવ સીધો ન સમજી શકે, બહુ સૂક્ષ્મ પરિણામ છે જીવના સ્થાનના, તેથી એને ન સમજી શકે તો એનું સ્થૂળ રૂપ બતાવ્યું કે પરિણામમાં જે ચીકણાપણું છે, સરસપણું છે, ઘણો જે રસ રેડાય છે એ જીવને બંધનું કારણ છે. રસને લઈને ચિકાસ છે, માટે જ્ઞાનીઓએ એક મુમુક્ષુને સામાન્ય ભલામણ કરી કે કોઈ પણ પ્રકારના ઉદયના કાળમાં, ચાહે અનુકૂળતા હો ચાહે પ્રતિકૂળતા હો, તીવ્ર રસ પરિણામે તે ઉદયમાં પ્રવર્તવું નહીં. આટલી એક લાઈન દોરી મૂકી દીધી લક્ષ્મણ રેખા, જેને આને ઉલ્લંઘન કરીશ. રસ તારો તીવ્ર ન થાય એ જોઈ લેજે, એમાં તું જાગ્રત રહેજે. તારી જાગૃતિ હશે તો પણ તારા રસમાં ફેર પડશે, અને રસ ઉપર તારું લક્ષ જ નહીં હોય તો કશાયની મંદતામાં ઘણો રસ આવશે, કશાયની તીવ્રતામાં પણ ઘણો રસ આવશે, અને એ રસ છે એના ઉપર જ આખા પરિણામની પરંપરાનો દોર છે. એટલે ત્યાંથી બંધન થાય છે, વિકાસથી બંધન થાય છે એ વાતને સ્પષ્ટ કરી છે. અહીંયા એ પ્રકરણ નથી એટલે એ વિષય ઉપર એટલી સ્પષ્ટતા નથી, પણ જ્યાં એ પ્રકરણ ચાલે છે ત્યાં બહુ સ્પષ્ટતા આવે છે કે બંધનું કારણ તો મિથ્યાત્વાદી ભાવો છે, અને એમ નક્કી કરે તો તેના નાશનો ઉપાય પણ કરે. જેને બંધનું, હવે આ વિષય એટલો સ્પષ્ટ અથવા વાસ્તવિક છે કે પોતે ન સમજી શકે એવું નથી. જેમ કે દ્રવ્યબંધ તો કર્મના રજકણો થાય છે, પણ ભાવબંધ તો જીવના પરિણામ છે. તો જેટલો રસ છે તેટલું પ્રતિબદ્ધપણું, અટકવાપણું, જે પરિણામમાં જેટલો રસ છે એટલું ત્યાં રોકાવાનું વધારે બને છે, અને જેટલો રસ ઓછો હોય છે ત્યાં રોકાવાનું ઓછું થાય છે. ગમે તે વિષયમાં જીવ પ્રવર્તે, પણ જો એનો રસ નથી, બજારમાં એવી રીતે પૂછાય છે, દલાલ આવે કે ભાઈ તમને કાંઈ રસ છે, તો વેપારી પૂછે કે શેનો ભાઈ રસ છે, તો પૂછે તો મારે માલ વેચવાનો છે, ખરીદવામાં રસ છે, ખરીદીનો રસ છે એમ પૂછે. જો તમને રસ હોય તો હું ઉતારું. તમે એમ કહો કે અત્યારે મારે મોખ નથી તો એ છોડી દે, તમને મારે માલ ખરીદવો છે, વેચવામાં રસ છે, તમારી પાસે માલ છે તો આ માલ મારે લેવો. જીવને જેમાં રસ છે એમાં એ વળગે, એમાં એ અટકે, એમાં એ રોકાય, એ એકદમ વાસ્તવિક છે, એ ન સમજાય એવો વિષય નથી. અને જીવને રસ ન હોય તો એ ન રોકાય, એ છોડી દે છે એ વાતને, એ પણ સ્પષ્ટ જોવામાં આવે છે. તેથી જીવને બંધન છે એ મિથ્યાત્વાદી ભાવોથી છે, અને મિથ્યાત્વાદી ભાવો તે જીવના રસયુક્ત પરિણામ છે. આ રસ ઉપર જૈન દર્શનમાં લેશિયાનું પ્રકરણ લીધું છે. જે છ પ્રકારની લેશિયા છે, એ લેશિયા છે એ જીવના રસને સૂચવનારા જુદા જુદા સ્તર, જુદા જુદા સ્ટેજ લીધા છે. એમાં ત્રણ અશુભના લીધા છે અને ત્રણ શુભના લીધા છે. એ શુભ અને અશુભ બંને પ્રકારનો રસ છોડવા યોગ્ય છે, અને કેવળ ચૈતન્ય રસ, આત્મરસ કેળવવા યોગ્ય છે એનું આ પ્રકરણ છે. કે શુભ અને અશુભ એ બંને વિભાવ રસ છે, એ બંને રસ છોડવા યોગ્ય છે, અને શુભાશુભ રહિત જે ચૈતન્ય રસ છે, જ્ઞાન રસ છે, આત્મરસ છે, એ ચીલવવા યોગ્ય છે. એ વિષય ઉપર આખું જૈન દર્શનના નિરૂપણનું મંડાણ છે. આના ઉપર આખું મંડાણ છે. ત્યાં સુધી વાત લીધી કે દ્રવિલિંગી મુનિ શુક્લલેશિયામાં દેહને છોડે છે. શુક્લલેશિયાવાળા એના પરિણામ હોય છે, નવમિંદ્રિય ઉપજાય છે. તો ત્યાં રસ ઘીટો છે, પણ અશુભ રસ ઘીટો છે. પણ કયો રસ વીધો છે કે શુભ રસ વીધો છે? શુક્લલેશિયા સૌથી ઊંચી છે. એ રીતે અન્ય મતમાં પણ ઘણા તીવ્ર વૈરાગ્યો હોય છે, ઉત્કૃષ્ટ વૈરાગ્યો હોય છે, ઘણો ત્યાગ કરે છે. ત્યાં અશુભ રસ મંદ થાય છે, પણ શુભ રસ તીવ્ર થાય છે. ત્યાં પણ એ અન્ય ભાવ સાથે, અન્ય તત્વ સાથે, અથવા કષાય કણ સાથે ચિકાસથી એકત્વ કરે છે. ત્યાં પણ ચીકણો રસ છે. એ પરભાવ સાથેના રસને તોડવો ત્યારે મિથ્યાત્વ તૂટશે, ત્યારે બંધન છૂટશે. અને ત્યાં સુધી જીવને બંધન જ છે. એવું જે છૂટવાનો ઉપાય, એની મુખ્ય વાર્તા જે અંદરમાંથી સમયે સમયે ભેદ વિજ્ઞાનથી છૂટી રહ્યા છે એ કરે છે, એ એની પાસે છૂટવાની વાર્તા છે. જે બંધાય છે એની પાસે છૂટવાની વાત ક્યાંથી આવશે? તીવ્ર રસથી કે મંદ રસથી જે પ્રભાવ સાથે બંધાય છે એને છૂટવાની વાત નથી. જે છૂટે છે અને છૂટી રહ્યા છે એ છૂટવાનો ઉપાય બતાવે. માટે ત્યાં પણ તને સાવધાન કરવામાં આવે છે કે રાગાદી ભાવોથી એકત્વ તૂટવું જોઈએ. આ રાગાદી ભાવો સાથેનું એકત્વ છે તે જ જીવને બંધન છે. એ અનંત સંસારનું કારણ અને તે આત્મરસ સિવાય, સ્વરૂપ રસ સિવાય, ચૈતન્ય રસ સિવાય કોઈ પણ પ્રકારે રસ બદલાય એવું નથી. રસ તો રહેશે જ જીવને, કાં અશુભનો, કાં શુભનો અને કાં આત્માનો. એ ત્રણેયનું જ્ઞાન કરાવીને એને પસંદ કરાવવામાં આવે છે કે આત્મરસ છે એ શાંત ચૈતન્ય નિરાકુર રસ છે, જ્ઞાન રસ છે. તેનાથી જીવની મુક્તિ થાય છે અને બંધન મટે છે. માટે તારા રસને બદલી નાખ. શુભ રસ દેખાય છે, એટલું એને પણ નુકસાન છે. એટલું એને દુઃખ છે, એટલું એને નુકસાન છે. એટલું અલ્પ કર્મનું બંધન એને થાય છે. અનંત સંસારનું બંધન એને નથી, પણ એનો રસ જેટલો આત્મામાં છે એટલો એનો શુભાશુભ કાર્યોમાં નથી, શુભાશુભ પરિણામમાં એટલો એનો રસ નથી. એટલે એની સરખામણી કરીને એમ કહેવામાં આવે છે કે જ્ઞાની શુભાશુભ પરિણામમાં વર્તતો દેખાય છતાં લુખા પરિણામથી વર્તે છે. કેમ કે એની એને કિંમત ઉડી ગઈ છે. એના પરિણામ ત્યાં રસ વાળા દેખાય છતાં એકત્વ બુદ્ધિ એ નથી, એટલે એને દુખા પરિણામ કહેવાય છે, ચીકણા પરિણામ કહેવામાં આવતા નથી. એમ ફેર છે. મમત્વ નથી કરતા, કરે ને, કેમ કે એને એની કિંમત નથી. એટલી જેટલી બાહ્ય પદાર્થ અને બાહ્ય સંયોગની કિંમત અજ્ઞાનીને છે એટલી જ્ઞાનીને નથી. મિથ્યાત્વનો રસ કાપવા મિથ્યાત્વને શુભાશુભ રહીત આત્મરસ કેળવો જેળવો. સીધી વાત, સીધી વાત. પરિણામ રસ વિનાનું તો થશે નહીં. હવે એને પસંદ કરવાનું છે કે કયો રસ એને પસંદ કરવો. તે પણ પ્રયોજનને અનુસરીને, પ્રયોજનને અનુલક્ષીને નક્કી કરવું જોઈએ. આમાં મારું હિત છે, બાકીમાં મારું સહી છે એમ નક્કી કરે તો તે મોહનો, એટલે મિથ્યાત્વના મિથ્યાત્વ મોહનો નાશનો ઉપાય કરે. ત્યારે પ્રથમમાં પ્રથમ મિથ્યાત્વને મોહ મટે, પછી દર્શન દર્શન મોહ મીટ્યા પછી ક્રમે કરીને ચારિત્ર મોહ પણ મટાડવાનો ઉપાય કરે. માટે અહીં કહે છે કે અઘાદી કર્મના નિમિત્તે તો બહારમાં સંયોગ મળે છે. એ અઘાદી કર્મના નિમિત્તે મળે છે, એની સાથે તારા પરિણામ જે ચીકણા થાય છે, સંયોગો મળે છે કે આ અનિષ્ટ સંયોગોને હું દૂર કરું, આ ઇષ્ટ સંયોગોને હું ગમે તેમ કરીને પ્રાપ્ત કરું, એમ જે ચીકણા પરિણામ થાય છે. પણ એ તો પૂર્વકર્મને લઈને, પૂર્વના આઘાતી કર્મના ઉદયને લઈને છે. એ કોઈ તારા વર્તમાન પ્રયત્નનું કાર્ય થશે કે તારો વર્તમાન પ્રયત્ન તેમાં કારણ થશે એમ બનવાનું નથી. હવે એ જે બહારના આઘાતી કર્મના ઉદય સંયોગ મળે છે તેમાં બે ભેદ છે. કે એક તો શરીરાદિક જીવના પ્રદેશોથી એક ક્ષેત્ર અવગાહી થઈ એક બંધાન રૂપ જ હોય છે. એક શરીર રૂપ સંયોગ છે એ જીવના પ્રદેશો સાથે જેને એક બંધાન છે, એક બંધાન છે એટલે જોડાણ છે, એટલે બંને એક સાથે ગતિ કરે છે. જીવ અહીંયા રહે અને શરીર ક્યાંક બીજે જાય, શરીર અહીંયા રહે અને જીવ ક્યાંક બહાર બીજે જાય એમ બનતું નથી. જ્યાં સુધી અઘાતી કર્મના ઉદય, આયુષ પણ અઘાતી કર્મનો, અઘાતી કર્મનો ઉદય છે ત્યાં સુધી તેઓ બંને સાથે સાથે સંયોગ મારે છે. એને જીવના પ્રદેશો સાથે બંધાણ છે, બંધન છે, જોડાણ છે, એટલે એને યોગ કહેવામાં આવે છે. યોગ એટલે જોડાવવું, કાય યોગ છે કે જેથી બંને સાથે ને સાથે રહે છે. સાથે રહે છે એટલે એકબીજામાં ભળી ગયા છે, મળી ગયા છે એમ નથી. દૂધ અને પાણી સાથે રહે, દૂધમાં પાણી નાખે ત્યારે તો જેટલો દૂધનો આકાર એટલો પાણીનો આકાર દેખાય, તો પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે. પાણી દૂધ ખાતું નથી, પાણીનું દૂધ થતું નથી, દૂધ પાણી રૂપે થતું નથી. એ બંને જેમ સંયોગ રૂપે રહે છે એમ જીવ અને શરીર સંયોગ રૂપે છે. શરીર શરીર રૂપે છે અને જીવ જીવ રૂપે છે. જીવ શરીર રૂપે થયું નથી, શરીર જીવ રૂપે જોયું નથી. પણ એ સંયોગની રચના એવી છે કે જીવને પોતે શરીર રૂપે થયો છે એવો અસત્યનો આગ્રહ થઈ જાય છે. મને ભૂખ લાગી, મને તરસ લાગી, મેં ખાધું, મેં પીધું, મને રોગ થયો, મને શાતા થઈ, એ બધું જાણે બંને એક હોય એવી રીતે એનો વ્યવહાર કરવામાં આવે છે. પણ તત્વદ્રષ્ટિએ બંને તદ્દન જુદા જુદા તત્વો છે. એટલા જુદા જુદા તત્વો છે કે વિરુદ્ધ જાતિના તત્વો છે, તેમ છતાં બંનેનું સાથે રહેવાપણું થાય છે, સંયોગપણે રહેવાનું બને છે, એવું બને છે. એવી યોગ્યતા છે કે સાથે રહી શકે. ડાક્ટર તપાસે છે, ધ્યાન થયું હોય આંખ ઉપર બેટરી લગાવે છે, એને જુઓ કે પલ્સ મળતી નથી, એટલે લોહીનું પરિભ્રમણ દેખાતું નથી. પણ પલ્સ ગયું હોય ને ઘણા જીવતા હોય છે, પલ્સ ન મળે, પલ્સ રેટ ઝીરો હોય અને જીવતા હોય. આયુષ્ય નું પૂરું થયું હોય પાછું, જો કાંઈ સ્વાસ્થ્યમાં અનુકૂળતા આવે તો પલ્સ ચાલુ થઈ જાય પાછી. ઘણાને લોહી નીકળી જાય છે, નથી કે કોઈ ઘાટ તો પરિભ્રમણ એટલું મન થઈ જાય છે કે એ પકડાતું નથી, હોય છે તો ખરું સામાન્ય રીતે, પણ એટલું મંદ હોય છે કે એ પકડવામાં આવતું નથી ડાક્ટરને સ્પષ્ટ. એવી જ રીતે હાર્ટ પણ ચાલતું નથી, સ્ટેથોસ્કોપ છે અને એનો કોઈ અવાજ સાઉન્ડ ન આવે, છતાં માણસ જીવતો હોય શકે ખરો. અને ઘણાને મસાજ કરે છે ને પાછું હાર્ટનું ફંક્શન ચાલુ થઈ જાય. ત્રીજું જોવે છે આંખ બેટરી કરીને. હવે જીવ તો અરૂપી છે, ડાક્ટરને ખ્યાલ આવે છે કે આ જીવતા માણસની આંખ છે કે આમાં હવે જીવ નથી. આ ત્રીજા પોઈન્ટે નક્કી કરી નાખ્યા કે હવે આમાં કાંઈ નથી. શું પોઈન્ટ છે તો આપણને ખબર નથી તબીબી વિજ્ઞાનનો, પણ આંખ જોઈને એ કહી દઈએ કે વાત કરી છે. તો શું કહે છે કે એવું જે શરીર અને જીવનું સંયોગ પણ હોવા છતાં જીવ અરૂપી તત્વ છે, એની હયાતી અને બિન હયાતી શરીરની ચેષ્ટા ઉપરથી નક્કી થઈ, શરીર પરિણામ ઉપરથી. આંખ પણ જીવનું શરીર પરિણામ છે, એક અંગનો એવું પરિણામ કે ત્યાંથી એ નક્કી કરે છે કે હવે એમ અહીંયા જીવની હયાતી નથી અથવા અહીંયા જે હયાત છે આમ નક્કી કરે છે. એટલો બધો નિમિત્ત નિયમિત એક સંબંધ છે, છતાં એકબીજા રૂપે થયા નથી, ક્યારેય નથી થયા. એટલે સંયોગમાં એક પ્રકાર તો શરીરાદિક જે જીવના પ્રદેશોથી એક ક્ષેત્ર અવગાહી થઈ એક બંધાન રૂપ જ હોય છે, અને બીજું ધન કુટુંબ આદિ બહારના સંયોગ રૂપે રહે છે. જે પૈસા છે અને કુટુંબ પરિવાર છે, મકાન વગેરે છે, એ બધા બહારના સંયોગો છે જે શરીર આત્માના ક્ષેત્રથી ભિન્ન ક્ષેત્રે એ પૂતગળો રહે છે. એમાં સચેત છે, અચેત છે, સચેત અચેત મિશ્ર છે, એમ ત્રણેય પ્રકાર છે. પૈસા મળવા છે તો પૂર્વના ઘાતી કર્મનો ઉદય એ પ્રકારનો હોય તો મળે, પૂર્વના અઘાતી કર્મનો ઉદય તે પ્રકારનો હોય તો એને ધનનું ઉપાર્જન થાય, આર્થિક ઉપાર્જન થાય, અને નહીતર ન પણ થાય. અથવા એ પ્રકારનો ઉદય હોય તો હોય તે ઉપાર્જન કરવાની પ્રવૃત્તિના નિમિત્તે જ ખોવાય જાય. બધા પ્રકાર બને છે, બને. પછી માણસ બુદ્ધિનો દોષ કાઢે કે તમારામાં બુદ્ધિ નહોતી માટે તમે પૈસા ખોયા, માથાથી છે તેનો તે માણસ આજે કમાય છે કાલે ખોવે છે અને પાછો પરમ દિવસે કમાય છે. એક દિવસમાં 3 રન કરે એને પૂછી જોઉં કે છે તમારા બુદ્ધિમાં વધઘટ થઈ છે, તો એ પોતે પોતાના અનુભવથી ના પાડશે કે ના મારી બુદ્ધિમાં કાંઈ વધઘટ નહોતી થઈ. સવારે પૈસા કમાણો ત્યારે બુદ્ધિ વધેલી હતી ને બપોરે ખોઈ ત્યારે ઘટેલી હતી ને આજે પાછી વધેલી હતી, એવો તો મને અનુભવ થતો નથી, એ ના પાડશે. અને એ એમ કહેશે કે મારા કરતાં ઓછી બુદ્ધિવાળો કમાતો જોવામાં આવે છે ને એના કરતાં વધારે બુદ્ધિવાળો ખોટો જોવામાં આવે. માટે સીધી વાત એ છે કે એની સાથે એને કોઈ સીધો સંબંધ છે જ નહીં. એટલે તે પ્રકારનો પૂર્વના અઘાતી કર્મનો ઉદય હોય તો એ બહારમાં ઈષ્ટ સંયોગો મળે છે. વર્તમાન પ્રયત્નનું ફળ નથી, આ વાત બેસતી નથી માણસ. હવે હું નોકરી કરવા જાઉં છું તો સુખ મને પગાર આપે છે, ન જાઉં તો કઈ ઘરે બેઠા આપે. વકીલ એમ કહે કે હું કોર્ટમાં ઉપસ્થિત થાવ છું વકીલાત નામનું રજૂ કરીને તો મને અસીલ પૈસા આપે છે, અને ડાક્ટર કહે કે હું દવાખાનું સંભાળું, દર્દીને તપાસું, ઓપરેશન કરું તો મને એના પૈસા મળે છે. વકીલ ડાક્ટર કે અમારો ધંધો એવો કે અમારા હાથ પગ હાલે ત્યાં સુધી પૈસા આપે લોકો, અમારા હાથ પગ હાલતા બંધ થાય એટલે અમારી આવક બંધ થાય. માટે આવક હોય જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય ત્યાં સુધી સરખી રીતે મહેનત કરીને અમારે કમાઈ લેવું જોઈએ. વેપારી બી જેવું નથી, માંદો પડે તો મુનિમ પણ ચલાવે ને તમે તેને બેસાડી દઈશો, એ પણ ચાલતી ગાડીમાં એને વાંધો આવે એવું અમારે નથી. અમારી ગાડી એટલી પડે. તમે અહીંયા કહો છો કે વર્તમાન પ્રયત્નનું એ ફળ નથી, તો એ વાત કેવી રીતે ઘડવે? આ જગતમાં એવી રચના છે જગતની કે તે અસત સંબંધીનું જે ભેદ જ્ઞાન જોઈએ તે ભેદ જ્ઞાનનો ત્યાં સદભાવ નથી થતો. ભેદ જ્ઞાનથી ઉલટી અભેદ જ્ઞાનની દશા થાય છે, અભેદતા સતાય છે. ભિન્ન તત્વો હોવા છતાં તેને ભિન્નપણે જોવામાં ન આવે એવા કાર્યો જોવામાં આવે છે જગતમાં. અને એ કાર્યો જીવને મિથ્યાત્મને એના નિમિત્તે જીવ મિથ્યાત્મને વધારે દ્રઢ કરે છે. મેં ખાધું, મેં પીધું, આમ કર્યું હોત તો આમ થાત, આવો પ્રયત્ન કર્યો હોત તો આમ થાત, આવો પ્રયત્ન ન કર્યો હોત તો આમ ન થાત. સફળતા મળે ત્યારે બધા બિરદાવે, તમે ખૂબ પ્રયત્ન કર્યો, ઘણો સારો પ્રયત્ન કર્યો, તમે સફળ થયા માટે તમને અભિનંદન આપવા જોઈએ. સાચી વાત છે, આટલું 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 મહેનત કરી હોય બધું ઓકે બધું સમજવાની. જીવનું કાર્યક્ષેત્ર એના પરિણામ પૂરતું છે, એનો જરા પણ હક, હિસ્સો, અધિકાર એક પણ રજકણના પર્યાયને કરવા કે ફેરવવા જરા પણ એનો અધિકાર નથી. ઉદ્ગળ રજકણો સ્વયં પરિણમતા પદાર્થો છે અને એ સ્વયં પોતાના ગુણધર્મ અનુસાર પરિણમે છે. એમાં કોઈનો હસ્તક્ષેપ થવાની જગ્યા નથી, અવકાશ નથી કે કોઈનો હસ્તક્ષેપ થાય. એક રજકણના પર્યાયને કરી શકે કે ફેરવી શકે એવી વસ્તુ સ્થિતિ નહીં હોવા છતાં અનંત રજકણોને કરું છું ને ફેરવું છું એવા એકત્વ બુદ્ધિના પરિણામ કરીને જીવ મિથ્યાત્વના બંધનમાં પડીને સંસારમાં પરિભ્રમણ કરે છે. મફતનો કયો કે વગર મફતનો કયો પણ એ બંધાય છે એ વાત સાચી છે. એ હકીકત છે કે જીવનું પરિભ્રમણ છે જેમાં એને ચારે ગતિના દુઃખનો અનુભવ થાય છે. ક્યાંય સંસારમાં ચારે ગતિમાં સુખ નથી એ વાત નિશ્ચિત છે. તે વર્તમાન પ્રયત્નનું ફળ નથી. વર્તમાન પ્રયત્નનું ફળ નથી તો આ બધું મૂકી દઈએ તો પછી શું થાય? જે પ્રવૃત્તિ કરતા હોય એ મૂકી દઈએ તો પછી ખાવું પીવું આજીવિકા શરીરનું શું થાય? કે પૂર્વકર્મના ઉદય પ્રમાણે થવું હોય તે થાય. એવું નથી કે જગતમાં જે આજીવિકાની પ્રવૃત્તિ કરે છે એને જ આહાર પાણી મળે છે, બીજાને નથી મળતા, એવું છે કઈ? છે એવું? બાળક છે એ કોઈ આજીવિકાની પ્રવૃત્તિ કરતું નથી. કેટલાક યુવાન મનમાં ન કરતા હોય તો પણ એને પૂર્વકર્મને લઈને મળે છે, સંયોગ થાય છે, મળે છે તો સંયોગ થાય છે. કેટલાક વૃદ્ધાવસ્થામાં એને છોડવું પડે છે તો કાંઈ એને એના આજીવિકાના પ્રકારનો સંયોગનો નાશ થઈ જાય છે એવું બનતું નથી. આ ત્યાગી થાય એને શું આજીવિકાની પ્રવૃત્તિ, પણ એના પૂર્વકર્મનો સાર જે કાંઈ સંયોગોનું મળવું નહીં મળવું એ પૂર્વકર્મને આધીન છે. વર્તમાન પ્રયત્ન એ સંબંધીનો હોવો ન હોવો એની સાથે ખરેખર સંબંધ નથી. આ તો નજરે પ્રત્યક્ષ દેખાય એવી વાત છે કે નહીં, તે બીજું એક મોટો પ્રશ્ન થાય. મોટો દ્રષ્ટાંત ગુરુદેવ નો છે. 13 વર્ષની ઉંમરે દુકાને બેઠા, એટલે તો નાની ઉંમરે લગ્ન કરતા, નાની ઉંમરે ધંધામાં પડતા, ભણતર ઓછું હતું અત્યારે તો, પછી અત્યારે 30 વર્ષ સુધી ભણે છોકરાઓ, હાથ ટોપલી ભણે એટલે 10-11 વર્ષે તો ભણતર પૂરું કરી નાખે, 12 વર્ષ 13 વર્ષ વધુ બસ, પછી જેને જે વ્યવસાય હોય, નોકરી હોય, તો કામે લાગી જાય. 13 વર્ષની ઉંમરે પાલિદની દુકાને બેઠા અને 19 વર્ષની ઉંમરે દુકાન છોડી દીધી, 5-6 વર્ષ દુકાને બેઠા, માલ ખરીદવા જતા, માલ વેચતા, ખરીદવા મુંબઈ જતા, ચોખાની ગુણ મુંબઈથી ખરીદતા. દુકાન છોડી દીધી તો આજીવિકા છૂટી ગઈ. યાદ રાખતા કે પૂર્વ કર્મ અનુસાર બને છે, વર્તમાન પ્રયત્ન અનુસાર સંયોગનું બનવું થાય છે, એમ છે. વર્તમાન મેળવવાનો ભાવ થયો તે મોહના કારણે નવું બંધન થાય છે, એને તું વર્તમાન પ્રયત્ન કહે છે. એ તો તારો મેળવવાનો રાગ ભાવ છે, દેહમાં અને સંયોગમાં તને મમત્વ છે, તેનાથી મને લાભ છે, એવી જે તારી માન્યતા છે તે મિથ્યાત્વના મોહવશ છે, અને એ મોહથી તને બંધન થાય છે. લાભ થતો નથી પણ ખરેખર તને મોહનો બંધનથી નુકસાન થાય છે, એટલી વાત જરૂર છે. લખ્યું છે 408 નંબરનો પત્ર કે અમે કોઈના લાભનું કે નુકસાનનું કારણ રહ્યા નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા થયા છીએ, તો પણ કોઈને લાભનું ને નુકસાનનું કારણ ભાસે છે. અમારું અસ્તિત્વ અથવા અમારી પ્રવૃત્તિ કોઈને લાભ કે નુકસાનનું કારણ ભાસે છે તે જાણીને ઘણો ખેદ થાય છે, તો પણ ત્યાં સમપરિણામે રહેવું એવો જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે, એમ કરીને વાત થાય. પોતે જ્ઞાતા દ્રષ્ટા રહે છે અને બીજા એને લાભ નુકસાનનું કારણ કલ્પીને રાગ દ્વેષનું નિમિત્ત બનાવે છે જ્ઞાનીને પણ, ત્યારે ખેદ થાય છે કે અરે રે, આ તો કારણ વગેરે અમને સંડોવે છે, અમે તો જ્ઞાતા દ્રષ્ટા થયા છીએ, રહ્યા છીએ, આમાં કઈ રીતે ચાલવું, બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે, એમ બે બાજુ ધાર છે, અનુકૂળ જાય તો એને નુકસાન, અનુકૂળ જાય તો પણ નુકસાન, એના જેવું થઈ જાય છે, એવું અમને વિચિત્ર ઉદય છે, છતાં ત્યાં પણ સમપરિણામ રહે છે. અને એ સમપરિણામ એ પત્રમાં છેલ્લે નાખ્યું છે કે એક તણખલાના બે ટુકડા કરવાનું પણ સામર્થ્ય નથી આજે, એમ જાણીને ઉપશમ રહે છે, એવું જાણતા ઉપશમ થાય છે, પરિણામમાં શાંતિ રહે છે. અહીંયા કહે છે કે મેળવવાનો તારો જે વર્તમાન મેળવવાનો ભાવ થયો કે થાય તે મોહના કારણે છે, એનાથી નવું બંધન થાય છે, એમ કહે છે. મેળવવાનો ભાવ કરવો કે ન કરવો, હવે જે કાંઈ થવાનું તે પૂર્વકર્મના અનુસાર થવાનું, મેળવવાનો પ્રયત્ન કરવાને બદલે તારા પ્રયત્નને જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં તારા પ્રયત્નનો ઉપયોગ કર. જ્ઞાતા દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં તું રહીશ અને રોકાઈશ તો પણ 12માં તો પૂર્વકર્મ અનુસાર જ થવાનું છે. તું જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પ્રયત્ન કરીશ એટલે 12માં બધું ઊંધું વળીને નુકસાન થઈ જશે એવો ભય તારે રાખવા જેવો નથી ને. ભય તો ત્યાં છે કે જ્યાં મમત્વ છે, જ્યારે તે એમ જાણ્યું કે એમાં મમત્વ કરવા યોગ્ય નથી, એ તો થવા યોગ્ય થવાનું છે, નહીં થવા યોગ્ય નથી જ થવાનું, તો પછી ભય નથી, ને ભય નથી તો તારો પ્રયત્ન સરખી રીતે ચાલશે, તો પ્રયત્ન સરખો થશે, નહીતર પ્રયત્ન પણ સરખો થશે. સાચી વાત છે, કરે છે એવું ખોટું સમાધાન, એ સમાધાન તદ્દન જૂઠું સમાધાન છે. હાથ પગ પછાડી લીધા પછી એમ કે હવે પર્યાય ક્રમબદ્ધ છે, થવાની હતી તે થઈ, એ જૂઠું સમાધાન છે. ઓગાનીજી લખ્યું છે કે એ તો અઘોરીને ભૂંડ જેમ વિષ્ટા ખાવામાં સંતુષ્ટ થાય છે, એમાં કસાયની મંદતા કરવામાં સંતુષ્ટ થાય છે, એ રીતે સમાધાન કરવા જેવું એ જ્ઞાન માર્ગે ઉત્પન્ન થયેલો દોષ છે. જીવ ધર્મના ક્ષેત્રમાં કાં જ્ઞાન માર્ગ અપનાવે છે, કાં ક્રિયા માર્ગ અપનાવે છે. તો ક્રિયા માર્ગે એને અભિમાન વ્રતાદિનું અથવા નિયમાદિ પાળતા શરીરની ક્રિયામાં આત્મબુદ્ધિ દેહાત્મબુદ્ધિનું થવું એવા દોષોની સંભાવના છે. તેથી સમ્યત્વ પછી તેનો ક્રમ લીધો છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય, વેદ જ્ઞાન થાય તો એ પ્રકારના દોષ ન ઉપજે. એમ જ્ઞાન માર્ગે આવા દોષ થાય, જ્યારે જ્ઞાન યથાર્થ ન થાય ત્યારે એને સમજણનો વિપર્યાસ થાય, ત્યારે એ અયથાર્થ પદ્ધતિથી સમાધાન કરે છે. મમત્વ તો રાગે રાખે સંયોગમાં, અને પછી જેમ થવાનું હતું તેમ થયું, એમ કરીને કસાયની તીવ્રતા ન થાય તો એમ માને કે આ સમજણ મને કામમાં આવી. જો મને આવી સમજણ ન હોત ક્રમગત પર્યાયની તો મારો કસાય તીવ્ર થઈ ગયો હોત. માટે મને જ્ઞાન પણ થયું, ને જ્ઞાનનું ફળ જે શાંતિ રહેવી જોઈએ, અશાંતિ ન થવી જોઈએ, એ પણ થયું. એટલે જ્ઞાન એના ફળ સાથે એને દેખાય, એટલે જાણે પ્રૂફ થતું હોય કે મને જ્ઞાન સંપ્રાપ્ત થઈ ગયું છે. પણ સમાધાન જૂઠું થયું એનું નુકસાન નું શું? જે મમત્વ એને તોડવું જોઈએ, ભેદ જ્ઞાન કરવું જોઈએ, એના બદલે મમત્વ રાખ્યું અને માન્યું કે મેં મમત્વ રાખ્યું નથી, એવો ભ્રમ થયો. મમત્વ રહેવા છતાં મેને મને મમત્વ નથી, એવો પોતે ને પોતે ધોખામાં રહી ગયો, એનું શું? એમાંથી નીકળવું બારું પડશે. એ કસાયમાંથી છૂટવું સહેલું છે, પણ આવી ભ્રમણામાંથી છૂટવું સહેલું નથી. કે જ્ઞાન ન થયું હોય છતાં જ્ઞાન ને જ્ઞાનનું ફળ બે દેખાઈ જાય. પહેલા નહોતો સમજ્યો ત્યારે મને ઘણો કસાય થતો હતો, હવે આટલું સમજ્યો છું તેથી મને કસાય થતો નથી, અથવા મને ઓછો થાય છે. માટે જ્ઞાન પણ પ્રાપ્ત થયું ને જ્ઞાનનું ફળ પણ મને મળ્યું. એ રીતે એને ભલે કસાય તીવ્ર ન થાય તો પણ કસાયની મંદતામાં ભ્રમણાનું નુકસાન બહુ મોટું છે. તીવ્ર કસાય કરતા પણ એ તીવ્ર કસાય કરતા વધારે મોટું નુકસાન. એને ભારેલો અગ્નિ પ્રિય જ છે તીવ્ર કસાયનો, એને ગયો નથી, પણ ઉદયમાન નથી દેખાતો, એટલે જે દબાણો કૃત્રિમ રીતે એમાં એ સંતોષાઈ ગયો. ઉપરથી ગુમડું ઠીક દેખાણું, પણ અંદર બરાબર ઊંડો ઉતરે છે થડો, એને દેખાતો નથી. એના જેવું ભ્રમણા ન થાય માટે એને ભિન્નતાને જોવી, કે હું જ્ઞાનમય આત્મા છું અને માત્ર જ્ઞાતાપણે રહેવું એટલું જ મારું કાર્ય છે, એટલી જ મારી મર્યાદા છે. જે કાંઈ બહારમાં ફેરફારો થયા તે ન તો મને અનુકૂળ છે કે ન તો મને પ્રતિકૂળ છે, માત્ર જ્ઞાનનું જ્ઞેય છે એમ જોવું. નુકસાન થયું પણ થવાનું હતું તે થયું, પણ નુકસાન જ નથી તને, અને એ વાસ્તવિક છે. તારા આત્મામાં શું નુકસાન છે બતાવ, જેને તું નુકસાન માને છે તારું સોનું ચોરાઈ ગયું, ઘરમાંથી હોનું ચોરાઈ ગયું, અથવા હોનું હોમી ને ત્યાં ઘડવા આપ્યું તું ને એને પિત્તળ કરીને આપી દીધું, હોનું લઈ લીધું, હોનું ચોરાઈ ગયું એમાં તારા આત્મામાં હું નુકસાન ગયું છે, તારા આત્મામાંથી કઈ ગયું ગયું, એક ગુણ કોઈ લઈ ગયો, અનેક ગુણ કોઈ લઈ ગયા, કોઈ પર્યાયો લઈ ગયા, કોઈ તારા પ્રદેશો અંદર થી કાઢીને લઈ ગયા, હોનું ગયું છે પણ તારા પ્રદેશ માંથી તો કઈ એક પ્રદેશ પણ કોઈ લઈ ગયો નથી. તપાસ તારા આત્માને તો તું અખંડ અભેદ જેવો છું તેવો ને તેવો છે, નુકસાન થયું છે અંદર પણ મકાન પડી જાય ને કઈ નુકસાન નથી થયું, મકાન ક્યાં પડ્યું છે તો મકાન મકાનમાં પડ્યું છે, તારા આત્મામાં કાંઈ પડ્યું નથી, આત્માને જોતો નથી એ માત્ર સંયોગને આત્મા રૂપે જોવે છે ત્યારે એને બંધન થાય છે, એ મોહ છે એનો એ મોહથી એને બંધન થાય છે, આ સીધી વાત છે. બાવન ત્રેપનમાં પણ એ વિશે ચાલુ છે, ઊંધી માન્યતા અને રાગ દ્વેષ આદિ બંધનનું કારણ એક જ છે, અનંત સંસારનું કોઈ બંધનનું કારણ હોય જો સમયસારનો જે બંધ અધિકાર છે એનો વિષય અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકારમાં છે, જીવને સંસાર બંધનનું કારણ તો પ્રકાશક છે. સંસાર અવસ્થા નિરૂપણ કર્મબંધ રોગનું નિદાન પહેલો વિભાગ વિચારે, પછી કર્મનો સંબંધ, કર્મનો અનાદિપણાની સ્થિતિ, મૂર્તિક અને અમૂર્તિકનો સંબંધ કેવી રીતે થાય, ઘાતી ને અઘાતી કર્મના ભેદો, નવા કર્મનો બંધ કેવી રીતે, જ્ઞાનહીન એવા પરમાણુનું જે તે પ્રકૃતિઓનું બંધન, જે તે પ્રકૃતિઓનું પરિણમન છે એ પરિણમન, એ પરિણમનમાં બંધ, ઉદય, સત્તા, દ્રવ્યકર્મ, ત્યાં નિમિત્ત ભાવકર્મ, બારમાં નવકર્મ, નિત્ય નિગોજ અને વિતર નિગોજ, બધા આટલા આટલા આટલી બધી વાતો લીધી અને આઠે કર્મના ઉદયજન્ય અવસ્થા અને એની પ્રવૃત્તિ કરણાનુયોગનો ટોડલ મંદિરને તો ઊંડો અભ્યાસ હતો. સંસાર અવસ્થા ઊંધી માન્યતા છે અને એ ઊંધી માન્યતા પૂર્વકના જે રાગ દ્વેષ છે અંતાનું બંધીના તે બંધનું કારણ એક જ છે, અનંત સંસારમાં પરિભ્રમણ થવામાં બંધનું આ એક જ કારણ છે. દિગંબરના મુનિ છે, વિખ્યાત અને બંધનું કારણ નથી એ વાત પ્રસિદ્ધ કરીને ખળભાટ થઈ ગયો. બીજા અધિકાર પ્રકરણ આશ્રવ નું ચાલ્યું છે પણ ત્યાં વાત એમ કીધી છે કે બંધનનું કારણ શું, આશ્રમ ને જીવો નથી સમજી શકતા પણ બંધને સમજે છે, એટલે આશ્રવ બંધનું કારણ છે. આશ્રવના પાંચ ભેદ લીધા, એમાં મિથ્યાત્વનો આશ્રવ એ પહેલી વાત કીધી. મિથ્યાત્વનો બંધ થાય છે એ મિથ્યાત્વથી બંધ જ થતો નથી, એના પાછળ કર્ણાનુયોગનો એનો અભ્યાસ પોતાની દ્રષ્ટિથી જે છે એ દ્રષ્ટિથી એનું કારણ કાર્યનું લોજિક આપે છે, પોતે કઈ રીતે વાત કરે છે એનું લોજિક આપે છે. તો કેટલાકની બુદ્ધિ મતિ દોષથી બેસી જાય છે કોઈને, તો એની પાછળ પણ માણસો છે, બહુ મોટો સમૂહ છે, મોટો સમૂહનું કારણ બીજું છે. સામાન્ય રીતે દિગંબર બુદ્ધિની જે પ્રવૃત્તિ છે એના કરતા આની પ્રવૃત્તિમાં ફેર છે, આચરણ જરા સારી રીતે પાળે છે. અથવા વિહાર કરે તો કોઈને કહેતા નથી કે હવે પછી મારો વિહાર ક્યાં થશે, ક્યાં જવા માંગુ છું અને ક્યારે વિહાર કરીશ. ગમે ત્યારે પણ સ્થાન છોડી દે, ગમે ત્યારે સ્થાન છોડી દેશે અને ગમે ત્યાં જાય છે, કોઈને જણાવતા નથી. ભાવલિંગી ગડબડ થઈ જાય, કોઈને કોઈ આકર્ષણ થાય, કોઈને કઈ આકર્ષણ, આમ વ્યાખ્યાન પણ ઠીક કરતા હોય, એટલે ઠીક કરતા હોય એટલે ભાષણનું, વાતનું આકર્ષણ થાય, વાણીનું આકર્ષણ થાય, બહારમાં આચરણ એવું હોય તો એનું આકર્ષણ થાય, અંદરમાં એની સમજણ જ્ઞાનમાં સમય જ્ઞાન કઈ રીતે કામ કરે છે, માન્યતાના આધારે દોષ મોટો છે તો એની માન્યતા શું કામ કરે છે, એવું ખાસ કહેતા કે તત્વદ્રષ્ટિ જીવ તો પરીક્ષા કરે કોઈ જીવની તો એની માન્યતા ક્યાં કામ કરે છે જોવે, એનું શ્રદ્ધા ને એની માન્યતા અનંત ગુણનો પિંડ આત્મા છે એના ઉપર છે કે નહીં એની દ્રષ્ટિ આ જોવે છે. બાકી બહારના ચિહ્નો અને પરીક્ષાનો વિષય કરતા નથી, એનું નામ તત્વદ્રષ્ટિ છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં પણ આ વિષય ઉપર ઘણું વજન છે કે ઊંધી માન્યતા અને રાગ દ્વેષ આદિ બંધનનું કારણ એક જ છે, અથવા અનંત સંસારમાં રખડવાનું મુખ્ય એક કારણ હોય ઊંધી માન્યતા છે. પછી એ પૂર્વકના રાગ દ્વેષ તો એવા જ હોય, ઊંધી માન્યતા સહિતના. ગરીબમાંથી ધનાજ થાય છે તે અઘાતી કર્મના નિમિત્તે થાય છે. કોઈ માણસ ગરીબમાંથી ધનાઢ્ય થાય વગર પ્રયત્ન થાય, કોઈ દત્તક લે છે, ઘણી વાર બહુ ગરીબ માણસ હોય એને દત્તક લઈ જાય, પછી એમ નહીં બાળક હોય તો દત્તક લે, ગમે એ ઉંમરે દત્તક લઈ જાય, એને પસંદ પડે મારે મારા પછી મારો વારસો આને મળવો જોઈએ તો એને દત્તક લઈ જાય. શું પ્રયત્ન કર્યો એને, બધી સંપત્તિ બને છે આ વીલ કરી જાય ફોટા મારી મકાન બીજું બીજું બધું એનો કઈ પ્રયત્ન, વર્તમાન પ્રયત્ન નથી હોતો એમને. આ ઘરમાંથી ધન નીકળે છે, ખોદવા જાય કઈ તો ફળિયામાં કૂવો ખોદાવો છે, પાણીનું એક સાધન થઈ જાય, ખોદવા જાય પાણી માટે અંદરથી ધનના ઢગલા નીકળે પડે. શું પ્રયત્ન કર્યો એને માટે, એ પૂર્વકર્મને કારણે થાય છે. ત્યાં તો માણસ પૂર્વકર્મ સ્વીકારે છે પણ પોતે ક્યાંક મેળવવા માટેનો ભાવ કર્યો હોય ને પરિશ્રમ કર્યો હોય ને પછી મળે ત્યારે એમ કંઈક ના મારી આ તો મારી મહેનતનું ફળ છે, પરસેવો પડ્યો છે પછી મળ્યું છે, આ ત્યાં સ્વાર્થ થઈ જાય છે. પૂર્વકર્મનો ઉદય પણ પોતે સ્વાર્થ થઈ જાય છે, આ તો મારાથી હું બીજા આવું ન કરી શકે ને હું મારા સિવાય બીજાનું કામ નહીં એમ કે મારે એ વાત ખોટી છે. તું ને તું થઈ જા, તેને તે જગ્યાએ તેને તે સિંહમાં, એમાં કાંઈ મોટી વાત નથી, બધું પૂર્વકર્મનો ખેલ છે, એ સિવાય બીજું કાંઈ એમાં નથી. ગરીબમાંથી ધનાર્જન થાય છે તે અઘાતી કર્મના નિમિત્તે થાય છે. પૂર્વે જે પ્રમાણે કર્મ બાંધ્યો હોય એટલા જ પ્રમાણમાં સામગ્રી મળે છે, બહારમાં ઉદય અનુસાર ચોક્કસ સામગ્રી મળે છે. તે સામગ્રી શરીર આદિ અને પૈસો આદિ બંધનું કારણ નથી, મળે અથવા જાય જે કાંઈ ફેરફાર થાય એ પૂર્વકર્મના પ્રમાણમાં થાય છે. શરીર પણ પૂર્વકર્મ આયુ કર્મ હોય ત્યાં સુધી ચાલતું સંયોગ રૂપે રહે, જ્યાં એનો પૂર્વકર્મ પૂરું થયું પતી ગયું, ગમે ત્યાં ગમે તે ક્ષેત્રમાં ગમે તે પ્રકારે દેહ ને આત્મા જુદો પડી જાય. કોણ એને જુદો પાડે છે? કોઈની પોતાના કારણે સ્વયં જુદો પડે છે, કોઈ એના કાર્યને કરતું નથી. એક માણસ તમાકુ સૂંઘવાની ટેવ, તમાકુની ચપટી ભરી બે ચાર મિત્રો બેઠા, નાકે સૂંઘવા જાય પણ નાક સુધી તમાકુ ન પહોંચે, આમ નામ રહી ગઈ ચપટી. ખબર પડતી નથી, ગયા વાત હતી, બાકી બધી વાત ખોટી. ત્યારે માણસને દેહ અને ચૈતન્ય, દેહ જળ અને ચૈતન્ય જુદું બે જુદા તત્વો છે એનો સ્પષ્ટ પુરાવો મળે છે. પુરાવો મળે છે ને પુરાવા સહિત જાણવાનું મળે છે, તો પણ એને પોતાના માટે પોતાના ભિન્ન ચૈતન્યની પ્રતીતિ આવતી નથી. આ બહુ મોટી કરુણાજનક દશા છે જીવની, કે એને નજરે દેખાય છતાં એને પોતાના માટે પોતાનો વિશ્વાસ પણ થતો નથી કે હું ચૈતન્ય આત્મા આ શરીરથી જુદો છું. જાણવા નથી મળતું એવું કાંઈ નથી, પણ જાણવું અને વિશ્વાસથી જાણવું એમાં ફેર છે. વિશ્વાસ તો એવો રાખે છે કે આ શરીરનું કાર્ય હું કરું છું, શરીર હું શરીર રૂપે છું, એવો વિશ્વાસ રાખીને શરીરથી જુદાપણાને જાણપણ થાય છે. એ જાણપણ એનું નકામ જાય છે, કાંઈ કામમાં આવતું નથી. જ્ઞાનનું હંમેશા ખાસ કરીને બહેન સાથે ચર્ચા થાય ત્યારે પ્રશ્ન, આ બધું સમજીએ છીએ પણ કાર્ય થતું નથી, એમ કોઈ શીખે ત્યારે ખાસ છે. જાણવા મળે છે પણ પ્રતીતિ થવી જોઈએ, પ્રતીતિ આવવી જોઈએ, જાણતા એની પ્રતીતિ આવવી જોઈએ, બરાબર, તો એનું જાણ્યું કામનું છે, અને નહીતર એનું જાણ્યું નકામું છે. પ્રતીતિ સમજાવી વિશ્વાસ એને ખબર જોઈએ, ઘણી વાર.